அடுத்ததாக கௌரவ வேலுகுமார், உங்களுக்கு 12 நிமிடங்கள்.
கௌரவ சபைக்கு தலைமை தாங்கும் உறுப்பினர் அவர்களே, இன்றைய ஏற்றுமதி விடயம் தொடர்பான இந்த உரையாடலிலே கருத்துக்களை முன்வைப்பதற்கான சந்தர்ப்பத்தை தந்தமைக்கு நன்றி தெரிவித்துக் கொள்கின்றேன். குறிப்பாக இலங்கையினுடைய ஏற்றுமதி தொடர்பாக பேசுகின்ற போது, இலங்கையினுடைய ஏற்றுமதிக்கும் இறக்குமதிக்கும் இடையிலான அந்த இடைவெளி தொடர்ச்சியாக அதிகரித்து கொண்டு செல்லுகின்ற ஒரு துர்பாக்கிய நிலையே காணப்படுகின்றது. இதில் மிக விசேடமாக நாங்கள் குறிப்பிட வேண்டும், இலங்கையினுடைய வரலாற்றிலே இந்த காலப்பகுதி முழுவதையும் நாங்கள் எடுத்து நோக்குகின்ற போது, இலங்கையினுடைய ஏற்றுமதி வருமானத்திலே கணிசமான இடத்தை அல்லது முதன்மையான அந்த இடத்தை பெற்றிருக்கக்கூடிய பயிற்சிகையாக தேயிலை பயிற்சிகை காணப்பட்டிருக்கின்றது. அதே போல சிறு வாசனை திரவியங்களின் ஏற்றுமதி இன்னும் ஒரு வகையிலே இலங்கையினுடைய ஏற்றுமதிகளில் தனித்துவமானதாக இருந்திருக்கின்றது. இந்த இலங்கையினுடைய தேயிலை தோட்டங்களையும் தேயிலை உற்பத்தியையும் நாங்கள் பேசுகின்ற போது, ஆரம்ப காலகட்டத்திலே தனியார் உடைமைகளாகவும் அதே போல தனிப்பட்ட கம்பெனிகளினது உடைமைகளாகவும் இருந்தவைகள் 1970 பிற்பட்ட காலப்பகுதியிலே பல்வேறு காரணங்கள் முன்னிறுத்தி அரச உடைமையாக மாற்றப்பட்டது. இந்த 70களில் அரச உடைமையாக இந்த தோட்டங்களானது மாற்றப்பட்டதிலிருந்து இன்றைய நாள் வரைக்கும் இந்த தேயிலை பெருந்தோட்டங்களாக இருக்கலாம், தனிப்பட்டவர்களிடம் இருக்கக்கூடிய தேயிலை தோட்டங்களாக இருக்கலாம், இலங்கையிலிருந்து எந்த ஒரு அரசுக்கும் இந்த தேயிலை கைத்தொழில் தொடர்பாக ஒரு நிலையான கொள்கை காணப்பட்டதில்லை. அதன் காரணமாக நாங்கள் பார்ப்போமாக இருந்தால், இலங்கையினுடைய முதன்மை ஏற்றுமதி வருமானத்தை பெற்றுத்தந்திருக்கக்கூடிய இலங்கைக்கான அடையாளமாக சிலோன் டீ என காணப்பட்டிருக்கக்கூடிய அந்த தேயிலை உற்பத்தியானது படிப்படிப்படியாக குறைந்து இலங்கையினுடைய ஏற்றுமதி வருமானத்திலும் அதனது பங்கு படிப்படியாக குறைந்து வந்திருக்கதை காணக்கூடியதாக இருக்கின்றது. இதன் போது காலத்திற்கு காலம் தற்காலிகமான பல்வேறு மாற்று நடவடிக்கைகள் அரசினால் முன்வைக்கப்பட்டாலும், அது அந்தந்த ஆட்சியில் இருக்கக்கூடிய கட்சிகளினதும் அல்லது பெருந்தோட்ட கைத்தொழில் அமைச்சராக இருக்கக்கூடிய அந்த தனிப்பட்ட நபரினதும் அபிலாசைகளுக்குரியவைகளாக இருந்திருக்கின்றனவே ஒழிய, இலங்கை என்ற இந்த நாட்டுக்குள் எங்களது ஏற்றுமதி வருமானத்தை கட்டியெழுப்புவதற்கு இந்த தேயிலை பயிற்சிகையை, இந்த தேயிலை தோட்டங்களை கட்டியெழுப்புவது தொடர்பான ஒரு கொள்கை ரீதியான அடிப்படை தீர்மானம் ஒன்று இந்த நாட்டிலே தொடர்ச்சியாக முன்னெடுக்கப்படவில்லை. அவை அதன் காரணமாக இன்று நாங்கள் பார்க்கின்ற போது இந்த தொழில்களானது பல்வேறு மாற்று நிலைகளை, இலக்கு அற்ற பல்வேறு மாற்று நிலைகளை நோக்கி சென்று கொண்டிருப்பதனை நாங்கள் அவதானிக்க கூடியதாக இருக்கின்றது. குறிப்பாக இந்த தேயிலை தோட்டங்களினது கணிசமான பகுதிகள் இன்று மரங்களை வளர்ப்பதற்காக ஒதுக்கப்பட்டு தேயிலை பயிற்சிகை கைவிடப்பட்டதாக காணப்படுகின்றது. இன்னும் ஒரு பகுதியிலே இந்த தேயிலை தோட்டங்கள் இருந்த பகுதிகளானது ரப்பர் தோட்டங்களாக மாற்றப்படுகின்ற ஒரு கணிசமான ஒரு பகுதியையும் நாங்கள் காணக்கூடியதாக இருக்கின்றது. அதே போல தெற்கிலே சில பகுதிகளிலே முள்ளுத்தேங்காய் அந்த உற்பத்தி பகுதிகளாக அந்த பயிற்சிகையாக இவைகள் மாற்றப்பட்டு வருகின்ற ஒரு 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 விடயத்தையும் நாங்கள் காணக்கூடியதாக இருக்கின்றது. அவே இவையெல்லாம் ஒரு இலக்கு அற்று இந்த பயணம் காணப்படுகின்றது என்பதனையே எடுத்து காட்டுகின்றது. அதே வேளையிலே நாங்கள் இலங்கையினுடைய தேயிலை உற்பத்தி ஏற்றுமதிகளை எடுத்து நோக்குகின்ற போது, இந்த சபையிலே பெரும்பாலும் பேசப்படுகின்ற அல்லது நாங்கள் பிரதிநிதித்துவம் செய்கின்ற பல்வேறு பட்ட பிரச்சனைகளுக்கும் உள்ளாகி இருக்கக்கூடிய இந்த பெருந்தோட்ட கம்பெனிகளினால் நிர்வகிக்கப்படுகின்ற அந்த பெருந்தோட்டங்களை எடுக்கின்ற போது, இன்றைய காலகட்டத்தில் மொத்த உற்பத்தியிலே 28% வரையான ஒரு குறைந்தபட்ச உற்பத்தியை தருவதாகவே இருக்கின்றது. மிகுதி 70 அதிகமான அந்த உற்பத்தி சிறு தோட்ட உற்பத்தியாளர்களினால் உற்பத்தி செய்யப்படுவதாக காணப்படுகின்றது. ஆகவே இவற்றை நல்ல முறையிலே நாங்கள் உற்று நோக்குகின்ற போது, ஆராய்கின்ற போது, தற்போது இருக்கக்கூடிய இந்த பெருந்தோட்ட கம்பெனிகள், ரீஜனல் பிளான்டேஷன் கம்பெனி என்கின்ற பெருந்தோட்ட கம்பெனிகளாக இருக்கலாம், அரச பெருந்தோட்ட யாக்கம், அதே போல மக்கள் தோட்ட அபிவிருத்தி சபை, எல்கடுவ பிளான்டேஷன் போன்ற அரச தாபனங்களாக இருக்கலாம், கூட்டு மொத்தத்தில் இந்த அனைத்துமே தோல்வி கண்ட நிறுவனங்களாக அல்லது தோல்வி கண்ட முறைகளாகவே இவை காணப்படுகின்றது. அவை ஒரு அரசாக அல்லது ஒரு நாடாக இந்த நாட்டினுடைய ஏற்றுமதியை கட்டியெழுப்புவதற்கு, இந்த நாட்டுக்கான அந்நிய செலாவணி வருகையை அதிகரித்துக் கொள்வதற்கு எங்களுக்கு அடிப்படையாக இருக்கக்கூடியதாக கையிலிருந்த அந்த விடயத்தை பாதுகாத்துக் கொள்ள வேண்டிய தேவை இருக்கின்றது. தெரியும், எங்களுக்கு முதல் உரையாற்றிய கௌரவ உறுப்பினர் சரத்தமுனுகம் அவர்கள் குறிப்பிட்டது போல, நாங்கள் இந்த நவீன யுகத்தோடு இந்த பூகோள சந்தையை நோக்கி நகர்கின்ற போது நாங்கள் பல்வேறு நவீனத்துவமான உற்பத்திகளை நோக்கி நகர வேண்டியிருக்கின்றது. அதே போல தற்போது இருக்கின்ற உற்பத்திகளிலும் நவீனத்துவங்களை ஏற்படுத்த வேண்டியிருக்கின்றது. அவை இன்றைய காலகட்டத்திலே எங்களது பிரதான ஏற்றுமதி பயிராக இருக்கக்கூடிய இந்த தேயிலை உற்பத்தியிலும், அதே போல சிறு வாசனை திரவியங்களினது அந்த பயிற்சிகள் ஏற்றுமதிகளிலும், பாரம்பரியமான எங்களது உற்பத்திகளாக இருந்தாலும் அதிலே நவீன அந்த தொழில்நுட்பத்தை, நவீனத்துவங்களை, அதே போல நவீன முகாமை முறைகளை அதற்குள் கொண்டு வந்து நவீனப்படுத்தப்பட்ட அடிப்படையிலே அது முன்னேற்றப்பட வேண்டிய தேவை இருக்கின்றது. ஆனால் இங்கு அது அல்ல நடைபெறுவது. அதனை வைத்து காலத்திற்கு காலம் தங்களுடைய அரசியல் தேவைகளை, தங்களது அரசியல் நாடகங்களை அரங்கேற்றிக் கொள்வதை தொடர்ச்சியாக இருக்கக்கூடிய சகல அரசுகளும் செய்து கொண்டிருக்கின்றது. இன்றைய காலகட்டத்தில் கூட அடிப்படையான இந்த பெருந்தோட்ட துறையில் இருக்கின்ற ஊழியர்களின் அடிப்படையான சம்பளம் தொடர்பிலே இந்த அரசு முன்வைத்திருக்கக்கூடிய மேலதிக அந்த 50 ரூபாய் கொடுப்பனவு தொடர்பாக கௌரவ பிரதமர் அவர்களினது நிலைப்பாடு ஒன்றாகவும், பெருந்தோட்ட கைத்தொழில் அமைச்சரினது நிலைப்பாடு இன்னொன்றாகவும் இருந்து கொண்டு, இந்த துறையிலே இந்த துறையை ஒரு விளையாட்டு கையாளுகின்ற ஒரு தன்மையை நாங்கள் காணக்கூடியதாக இருக்கின்றது. அவே ஒரு நாட்டிலே பிரதான ஏற்றுமதியினது இதயமாக இருக்கக்கூடிய, பிரதானமானதாக இருக்கக்கூடிய அந்த துறைக்கு இந்த நிலைமை ஏற்பட்டிருப்பது என்பது இந்த நாட்டினது எதிர்காலம் தொடர்பாக ஒரு திட்டமிட்ட அடிப்படையில் அல்லது தூர நோக்குடனான செயற்பாடொன்று அற்ற தன்மையை சகலரும் வெளிப்படுத்தி இருக்கின்றார்கள் என்பதையே இங்கு வந்து வருத்தத்துடன் எடுத்து காட்ட வேண்டியதாக இருக்கின்றது. குறிப்பாக இந்த சூழ்நிலைகளை பார்க்கின்ற போது நவீன துவத்திற்கு இந்த தோட்டங்களை மாற்றி அமைக்க வேண்டியிருக்கின்றது. எவ்வாறு தனியாரிடமிருந்து அரசு இதனை சுவீகரித்துக் கொண்டதோ, பிறகு அரசால் அதை நடத்த முடியாமல் எவ்வாறு பல்வேறு காரணங்களுக்காக தனியாரிடம் ஒப்படைத்ததோ, தற்போது அதனையும் தாண்டி ஒரு பரிணாம ரீதியான மாற்றத்திற்கு நாங்கள் நகர வேண்டியிருக்கின்றது. அந்த மாற்றம் இந்த தேயிலை தோட்டத்துறையிலே சிறுதோட்ட பயிற்சிகளே அல்லது சிறுதோட்டங்களே வெற்றி அளித்திருக்கின்றது என்பது நடைமுறையிலே எங்களுக்கு காணக்கூடியதாக இருக்கின்றது. அவே கண்ணெதிரே தெரிகின்ற முறை இருக்கின்ற போது ஒரு மாயையாக அல்லது இன்னும் இந்தியாவிலிருந்து வந்த மக்கள் என்ற அடிப்படையிலே, அல்லது இன்னும் இந்த தோட்டங்களில் இருப்பது தமிழர்கள் என்ற அடிப்படையிலே ஒரு நேர்த்தியான முடிவு எடுக்கக்கூடியதாக இருக்கின்ற போதும், அதனை இவ்வாறான வர்க்க பேதங்களை பார்த்து கொண்டு தீர்மானங்களுக்கு போவதன் காரணமாக சரியான தீர்மானங்களை எடுக்க முடியாமல் இருக்கின்றது. அதனை விடுத்து இந்த நாட்டின் நலன் கருதி ஒரு தீர்மானத்திற்கு வருவோமாக இருந்தால், இந்த பெருந்தோட்டங்கள் அனைத்தும் அந்த தோட்டங்களிலே வாழக்கூடிய, அந்த தோட்டங்களிலே இந்த தேயிலை பயிற்சிகை தொடர்பான சிறப்பு தேர்ச்சி பெற்றவர்களாக இருக்கக்கூடிய அங்கு வாழுகின்ற மக்கள்களுக்கு இவை சிறு தோட்டங்களாக பகிரப்பட வேண்டும். அவ்வாறு சிறுதோட்டங்களாக அவை பகிர்ந்து அந்த மக்களுக்கு அளிக்கின்ற போது சிறுதோட்ட அந்த பயிற்சிகையினது விளைச்சல் உச்சமாக நாங்கள் பெறக்கூடிய ஒரு நிலைமையை நாங்கள் அடையக்கூடியதாக இருக்கும். இதனை நோக்கி நகர்ந்தால் மட்டுமே இந்த கைத்தொழில் இந்த நாட்டிலே மிகுதியாக இருக்கும். அவ்வாறு இல்லாத நிலையிலே இன்னும் 15-20 ஆண்டுகள் செல்லுகின்ற போது இந்த தொழில்துறை சார்ந்தவர்களை தேடி பிடிக்க முடியாத நிலைக்கு தள்ளப்படும். ஏனென்றால் ஒரு தொழில்துறையிலே இருக்கின்ற அவர்களுடைய வாழ்வாதாரம், அவர்களுடைய வாழ்க்கை நிலைகளை முன்னேற்றிக் கொள்ளக்கூடிய ஒரு வருமான நிலை அதற்குள் காணப்பட வேண்டும். அவை பல்வேறு காரணங்களை காட்டி வருமானம் இல்லை என்ற அடிப்படையிலே தொழிலாளர்களை முடக்குவதன் மூலமாக இதனை கட்டி காத்துக் கொண்டு வர முடியாது. அந்த காலகட்டம் இன்று உடைத்தறியப்பட்டிருக்கின்றது. அவே அதற்கு பதிலாக நவீனமான முறைமையை நோக்கி நகர்ந்து எங்களுடைய தோட்ட தொழிலாளர்களை சிறுதோட்ட உடைமையாளர்களாக மாற்றி அமைப்பதற்கான ஒரு பொறிமுறையை இங்கே இருக்கக்கூடிய பெருந்தோட்ட அமைச்சராக கைத்தொழில் அமைச்சராக இருக்கலாம், அரசாக இருக்கலாம், ஒரு அத்தகைய ஒரு முறையை நோக்கி நகர வேண்டியதாக இருக்கின்றது. அது மட்டுமல்லாமல் இங்கே தொடர்ச்சியாக எங்களுடைய நாட்டிலே இருக்கின்ற ஒரு பாரிய பிரச்சினை நாட்டினது சட்டத்தை அல்லது நாட்டிலே இருக்கக்கூடிய நீதி நிலைமைகளை பல்வேறு தரப்பினர்கள் தங்களுக்குள்ள அதிகாரங்களை கொண்டு கையிலே எடுத்துக்கொண்டு செயற்படுவது. இங்கே குறிப்பிட்டது போல மிளகு அந்த ஏற்றுமதியிலே ஏற்படுத்தப்பட்ட அந்த மறு ஏற்றுமதி கலப்பட நிலைமையாக இருக்கலாம், அல்லது தேயிலை இந்த தேயிலை உற்பத்தி அந்த தேயிலை உற்பத்தி தொடர்பாக அதனது அந்த வியாபாரம் தொடர்பாக எடுக்கின்ற போது தொடர்ச்சியாக இந்த தொழிற்சாலைகளில் இருந்து அகற்றப்படுகின்ற பாவனைக்கு உகந்தது அல்ல என்ற கழிவாக அகற்றப்படுகின்ற இந்த தேயிலைகளானது பல்வேறு வந்த அடிப்படையிலே டை கலக்கப்பட்ட அடிப்படையிலே அல்லது சிறு அளவான நல்ல தேயிலைகளோடு கலந்து கலப்படம் செய்வதன் காரணமாக அந்த சிலோன்டி என்ற தரத்தை நாங்கள் இழந்து அடையாளத்தை இழந்து நிற்கின்ற நிலைமை ஏற்பட்டிருக்கின்றது. அவை இதற்கான பல்வேறு ரீதியாக இலங்கையிலே அதனுடைய தரம் தொடர்பான நிர்ணய சபை இருக்கின்றது, ஏற்றுமதிக்கு முன்னதான பரிசோதனைகள் இருக்கின்றது. இவ்வாறான பல்வேறு படிமுறைகள் இருந்தாலும் கூட அதனையெல்லாம் தாண்டி இத்தகைய தரக்குறைவான கழிவுகள் இந்த ஏற்றுமதிக்குள் உள்வருகின்றது என்றால் எங்களுடைய அந்த பொறிமுறையிலே எங்களுடைய அந்த முறையிலே சரியான அந்த சட்ட ஒழுங்குமுறையானது சரியாக கடைபிடிக்கப்படாமல் அதிலே பல்வேறு ரீதியான அரசியல் அதிகாரங்கள் உள்வாங்கப்படுவது அதற்கு காரணமாக இருக்கின்றது என்பதனை ஞாபகப்படுத்த வேண்டும். அதே போல இந்த தொழில்துறை சார்ந்தவர்களினுடைய வாழ்க்கை நிலையை முன்னேற்றுவதற்குரிய பல்வேறு அடிப்படைகளை எடுக்கின்ற போதுதான் அந்த தொழில்துறையை நாங்கள் வந்து பாதுகாத்துக் கொள்ளக்கூடியதாக இருக்கும். எனவே இந்த மலையகம் முழுவதும் இருக்கக்கூடிய தேயிலை தொழில்துறையிலே இருக்கக்கூடிய இந்த பெருந்தோட்ட கம்பெனிகள் தொடர்பாக அரச தோட்டங்கள் தொடர்பாக மறுபரிசீலனை செய்து ஒரு நவீன முறைமைக்குள், அதுவும் அங்கே வாழக்கூடிய மக்களை உள்வாங்கி இருக்கக்கூடிய ஒரு முறைக்குள், அவர்களை ஒரு சிறுதோட்ட உடைமையாளர்களாக ஆக்கக்கூடிய ஒரு முறையை நோக்கி நகர வேண்டிய தேவை இருக்கின்றது என்பதை வலியுறுத்தி விடைபெறுகின்றேன். நன்றி.
இலங்கட்ட கரு சனக மந்திரித்துமா உபத்துமாட்ட வினாடி தாய டிவி சனக
கரு சபாபத்துமணி பூமி ஸ்தூதி அத அப்பநாயன சங்வர்தன பணத பிலிபதவ அதாஸ் தக்கீமட அவஸ்தாவல பாதீம் பிலிபதவ கரு சபாபத்துமணி அப்பி தன்னவா ஓனேம ரட்டக රටේ ඩොලර් එකේ මිලට ඒ වගේම ඩොලරේට සාපේක්ෂව රුපියල් කීයක් අපි ගෙවනවද කියලා තීරණය වෙන්නේ විශේෂයෙන්ම මේ අපනයනයත් ඒකට ප්‍රධාන තැනක් ගන්න. අද අපි දන්නවා ඕනෑම රටක් ඕනෑම රජයක් උත්සාහ කරන්නේ රටේ අපනයනය වැඩි කරන්නත් ආනයනය අඩු කරන්නත්. හැබැයි මේ ආණ්ඩුව බලයට පත්වෙච්ච දවසේ ඉඳන්ම අපි දැක්ක දෙයක් තමයි අපනයනය එන්න එන්න වලපල්ලට කියන. හැබැයි ආනයනය වැඩි වෙච්ච බව පේනවා. අපනයනයට බදු පැනනවා. අනිත් පැත්තෙන් ආනයනය කරන භාණ්ඩ සඳහා තියෙන බදු වෙන්න එන්නම අඩු වෙන තත්ත්වයක් තමයි අපි දකින්නේ. මේ අදගෙන ආපු අපි ගැසට් එකෙත් අපිට පැහැදිලිවම පේන්න තියෙනවා මේක අපනයනේ සංවර්ධනය කරන්න ගෙනාපු එකක් නෙවෙයි. ඇත්තටම ආනයනේ වැඩි කරන්න ගෙනාපු එකක්. අද එක පැත්තකින් බිත්තර සහ කහ මද වලට තිබ්බ සෙස් බද්ද 130ක සෙස් බද්ද එකපාරටම අයින් කරලා දාන. මෙහෙම අයින් කරලා දැම තුලින් රටේ කුකුල් ව්‍යාපාරය කරන එහෙම නැත්නම් බිත්තර ඒ කරන ගොවිපළවල් කරන අයට තමයි ඍජුවම පහර වැඩි. මේ ආනයනය වැඩි කිරීමේ පනතක් තමයි මේ ගෙනෙල්ල තියෙන්නේ. ඒ වගේම අනිත් පැත්තේ ඇපල් වලට ඒ පළතුරු වලට ආනයනය කියන පළතුරු වලට තියෙන බදු සම්පූර්ණයෙන් අයින් කරලා දාන. අද රටේ අඹ ගොවියට අපේ පළතුරු ගොවියට ලැබෙන ආදායම නවත්තන්න. ඒක තමයි මේ ආණ්ඩුවේ ප්‍රධාන වගකීම වෙලා තියෙන්නේ. අද අපනයනය සංවර්ධනය කරනවා වෙනුවට ආනයනය සංවර්ධනය කිරීමක් තමයි කරනවා කියලා අපිට පේන්නේ. හැබැයි අපි දැක්කා නලින් බණ්ඩාර නියෝජ්‍ය අමාත්‍යතුමා එතුමා කතා කරන අවුරුදු 3ක් කාලය ඇතුළත 109.63ක වර්ධනයක් වුණා කියලා. මං හිතන්නේ එතුමා ආනයනය අපනයනය පටලවගෙන. අපනයනය නම් කිසිම වැඩිවීමක් නැහැ. හැබැයි ආනයනය නම් 114ක වැඩිවීමක් පැහැදිලිව පේනවා. අපි දන්නවා මෙතුමල්ලගේම මහ බැංකු වාර්තාවට අනුව 2014 වෙනකොට ආනයනය කරන්නේ අපේ රටේ ඩොලර් බිලියන 19කට ආසන්න ප්‍රමාණයක තමයි ආනයනය තියෙන්නේ. හැබැයි මේ ආණ්ඩුව බලයටපත් වුණාම ඒක 2018 වෙනකොට ඒක 22කට වැඩි වෙලා තියෙනවා. හැබැයි අපනයනය අනිත් පැත්තෙන් 2005 වර්ෂයේ වෙනකොට මහින්ද රාජපක්ෂ මැතිතුමා බලයට එන්න කලින් අවුරුද්දකට අපනයනය කරන්නේ ඩොලර් බිලියන 5ක් පමණයි. ඩොලර් බිලියන 5ක පමණ තිබ්බ අපනයනය 2014 වෙද්දී ඒක බිලියන 11 දක්වා වැඩි වෙනවා. වාර්ෂිකව අඩුම මිලියන 500කවත් අපනයනයක් වැඩි වුණා. හැබැයි මේ ආණ්ඩුව 2014 බිලියන 11යි අපනයනය වෙන්නේ. හැබැයි අද 2018 වෙද්දී බිලියන 11මයි තියෙන්නේ. අවුරුදු 4 තුල කිසිම වර්ධනයක් මේ අපනයනය තුලින් අපි දකින්නේ නැහැ. එක පැත්තකින් අපිට කිව්වා අපිත් එක යුරෝපය අපිට තහනම් වුණා. ඊට පස්සේ අපේ රටවල් තරහ වුණා. ඒ හින්දා මේ ආණ්ඩුවට අපනයනය කරන්න බැරි වුණා කියලා. හැබැයි එදා අපනයනය කරපු බිලියන 11ම නම් තාමත් අපනයනය කරන්නේ. මෙතුමන්ල ලබාගත GSP Plus සහනෙන් ගත්ත වැඩක් කොහො? එදා GSP Plus නැති වෙනකොට එදා තිබ්බ ආණ්ඩුව වෙන වෙළඳපොළවල් හොයාගෙන ගියා. වෙන රටවල් හොයාගෙන ගියා. වෙන මාකට් හොයාගෙන ගියා. මෙහෙම කොහොම හරි ඒ අපනයනය කරා. හැබැයි එදා තිබ්බ ඒ වර්ධනයක් අන්තිමට මේ ආණ්ඩුව නැති කරා. මේකට හොඳම උදාහරණය තමයි 2014 වෙනකොට දළදේශීය නිෂ්පාදනයට සාපේක්ෂව අපනයනය තිබ්බේ 114යි. හැබැයි අද ඒක අඩු වෙලා තියෙනවා. දළදේශීය නිෂ්පාදනයට සාපේක්ෂව 113 දක්වා මේ අපනයනය අඩු වෙනවා. ඒ වගේම 2014 වෙනකොට ට්‍රේඩ් බැලන්ස් එක එහෙම නැත්නම් වෙළඳ ශේෂය තිබුණේ ඍණ බිලියන 8යි. අද ඒක වැඩි වෙලා තියෙනවා ඍණ බිලියන 10කට. අපි දැක්කා තුෂාර ඉන්ද්‍රනිල් මැතිතුමා කතා කරද්දී එතුමා කියනවා අපනයනයේ වෙළඳ ශේෂය දැන් ධනාත්මක වෙලා කියලා. මම දන්නේ ඒක එතුමා මොන වார்த்தාවකින් අරගෙනද කියලා. මොකද මහ බැංකු වார்த்தාවට අනුව ඩොලර් බිලියන 10ක් ඍණ බිලියන 10ක් තියෙන මේ අතර ශේෂය. අද ආනයනය වැඩි අපනයනය තමයි අඩු වෙලා තියෙන්නේ. හැබැයි මෙතුමල්ලා නැවත වතාවක් රට නොමග යවන්න උත්සාහ කරනවා. ආර්ථිකය විනාශ කරපු මෙතුමල්ලා නැවත වතාවක් රට උත්සාහ කරනවා රට ආපස්සට ගෙනියන්න. ඒ වගේම අපි දන්නවා අද කුඩා භෝග අපනයනේ ඉතාමත් අසීරු තත්ත්වයකට කඩාගෙන වැටලා තියෙන. අපේ දිස්ත්‍රික්කයේ ගම්මිරිස් ගොවිය ඉතාමත් අසීරු තත්ත්වයකට පත් වෙලා තියෙන. අද මේ ගම්මිරිස් වලට එදා ලංකාවේ කිලෝ එක 2014 රුපියල් 1400ක් කිලෝ එකට ගෙව්වා. අද ගෙවන රුපියල් 400. රුපියල් 450. අද ගම්මිරිස් ගොවියට එදා වත්තක අවුරුද්දකට එකපාරේ උපරිම ගම්මිරිස් කැඩේ. සමහර ඒවට අවුරුදු 2කට සැරේ ගම්මිරිස් කැඩේ. එදා ලක්ෂ 10ට 15ට බදු දීපු ඉඩම අද ලක්ෂ 2කටවත් බදු දෙන්න බැරි තත්ත්වයට පත් වෙලා තියෙනවා. මොකද්ද මේකට ප්‍රධාන හේතුව? අද මේ ආණ්ඩුවේ ඇමතිවරුන්ගේ මැදිහත් වීමෙන් වියට්නාමෙන් ගේන ගම්මිරිස් ටික ප්‍රතිඅපනයනය කරන. මේක ප්‍රතිඅපනයනය කිරීම විතරක් නෙවෙයි ප්‍රශ්නේ. මේ ප්‍රතිඅපනයනය කිරීමේදී මේ ගම්මිරිස් වල ගහන්නේ මේඩි ශ්‍රී ලංකාවේ. ලංකාවේ ගම්මිරිස් විදියට තමයි මේ වියට්නාමේ ගම්මිරිස් ටික යන්නේ පිටරට. ඒ නිසා තමයි අද ගම්මිරිස් වල මිල පහළ ගියේ. ලංකාවේ තමයි හොඳම ගම්මිරිස් තියෙන්නේ. හැබැයි අද ඒ ගම්මිරිස් වල ගුණාත්මකභාවය එහෙම නැත්තම් ඒ තියෙන සැර අඩු කරලා අන්තිමට අද අපේ ගම්මිරිස් මිල කඩාගෙන වැටිලා. ගම්මිරිස් විතරක් නෙවෙයි. ලංකාවේ කවදාවත් මිල කඩා වැටිච්ච නැති භෝගයක් තියෙනවා නම් ඒ කුරුඳු. හැබැයි අද කුරුඳු රුපියල් 4000ට තිබ්බ කුරුඳු ටික අද 2500ටවත් විකුණ ගන්න බැරි තත්ත්වයට ඇවිල්ලා. 4000ට කිලෝකට දීපු කුරුඳු අද 2500ට අඩු වෙලා තියෙනවා. අද ගොරක රුපියල් 500ට කිලෝ එක දීපු එක 175ට අඩු වෙලා තියෙනවා. අද පැංගිරි 4500ට දීපු එක 2500ට අඩු වෙලා තියෙනවා. අද රබර් 500ට දීපු එක 2550ට අඩු වෙලා තියෙනවා. මේ සියලුම භෝග අද ප්‍රති සියලුම භෝග අපනයනය කරන භෝගවල කඩා වැටීමක් තමයි තියෙන්නේ. ඒ නිසා තමයි අද මෙතුමල්ලට ලක්ෂ 6කට සමෘද්ධි දෙන්න වෙලා තියෙන්නේ. අපි දැක්ක නියෝජ්‍ය ඇමතිතුමා කියනවා සමෘද්ධිය දෙනකොට සිරියාවතීගේ ගෙදරට සමෘද්ධිය දුන්නා. හැබැයි සුමනාවතී අක්කගේ ගෙදරට සමෘද්ධි දුන්නේ නැහැ. ඒකේ හින්දා තමයි මෙතුමා ලක්ෂ 6කට සමෘද්ධි දුන්නේ කියලා. සිරියාවතී අක්කාට මෙතුමල්ල සමෘද්ධි දෙනකොට හැබැයි සුමනාවතී අක්කට සමෘද්ධිය වුණු නැත්තේ ගෙදර ගම්මිරිස් ටික හොඳට වගා කරා, රබර් හොඳට වගා කරා, කුරුඳු වගා කරා. එහෙම නැත්තම් තාත්තට රැකියාවක් තිබුණා. එහෙම නැත්තම් පුතාට රැකියාවක් තිබුණා. ඒකෙ හින්දා තමයි සමෘද්ධි දෙන්න ඕන උන් නැත්තේ. හැබැයි මෙතුමල්ලා 482000කට තිබුණු රැකියාව හිමි කරා. අනිත් පැත්තෙන් ගම්මිරිස් මිල කඩන් වැටුණා. රබර් මිල කඩාගෙන වැටුණා. සියලුම භෝගවල මිල කඩාගෙන වැටුණා. ඉතින් ලක්ෂ 6කට සමෘද්ධි දෙන එක සාධාරණ. මෙතුමල්ල හිතන්නේ ඒක ඉතා දක්ෂතාවයක් කියලා. ඒක පුද්ගල ආදායම 6000කට වැඩි අඩුවෙන් ගෙනෙල්ලා සමෘද්ධි දෙන එක මෙතුමල්ල ඉතාමත් දක්ෂතාවයක් විදියට තමයි දකින්නේ. හැබැයි රටේ දුප්පත් භාගයේ එන්නේ එන්නම වැඩි කරලා තියෙන්නේ. දුගී බව වැඩි කරලා තියෙන්නේ. දරිද්‍රතාවය වැඩි කරලා තියෙන්නේ. ඒවයි ප්‍රතිඵල තමයි අද ජනතාවට කන්න බැරි තත්ත්වයක් තියෙන්නේ. මේ තුන කන්න බෑ. ළමයා ඉස්කෝලේ යවන්න බෑ.
තව විනාඩි දෙකක්.
ළමයා ඉස්කෝලේ යවන්න බැරි තත්ත්වයක් තියෙනවා. හැබැයි මේ මොන ප්‍රශ්නේ තිබුණත් මෙතුමල්ල උත්සාහ කරනවා. දැන් අලුත් අපේක්ෂකයෙක් එනවලු, ජනාධිපතිවරණයක් එනවලු. මෙතුමල්ල හදාගෙන එනවා පක්ෂය, ප්‍රජාතන්ත්‍රවාදී ජාතික පෙරමුණ. හැබැයි ඒ අවුරුදු දෙකක් තිස්සේ ඔය ප්‍රජාතන්ත්‍රවාදී කොහෙද තිබුණේ? අපි දන්නවා ප්‍රජාතන්ත්‍රවාදී කියන එකේ හදවත කියලා කියන්නේ ඡන්දායිතිය. ප්‍රජාතන්ත්‍රවාදී හදවත තමයි ඡන්දායිතිය. ප්‍රාදේශීය සභා කල් දැම්මා, සමූපකාරී කල් දැම්මා, පළාත් සභා කල් දැම්මා, දැන් ජනාධිපතිවරණේ කල් දාන උත්සාහ කරනවා. මේ ප්‍රජාතන්ත්‍රවාදී හදවත කියන ඡන්දයිතිය නැත්තම් කොහෙද ප්‍රජාතන්ත්‍රවාදය? පක්ෂේ නමින්ම බොරුවක් කරන්නේ. මේ අවුරුදු හතරෙම දුන්නේ ප්‍රජාතන්ත්‍රවාදී. අපි ඉල්ලීමක් කරනවා මේ ජනාධිපතිවරණේ හරි මේ ජනතාවට ලබා දෙන්න. ළමා ජනතාවගේ ඡන්දයිතිය නැතුව ජනතාවගේ මතේ ලෝකෙට රටට කියන්නේ කොහොමද? මේ රටේ ආණ්ඩුව මෙතුමල්ලගෙන් අපි ඉල්ලා සිටිනවා මේ ඡන්දයිතිය ලබා දෙන්න. ඒ වගේම අපි දැක්කා මෛත්‍රීපාල සිරිසේන ජනාධිපතිතුමා චෝදනාවක් කරනවා මන්ත්‍රීවරුන්ට ලක්ෂ 4ක් හම්බුණා කියලා. හැබැයි මේ ලක්ෂ 4 හම්බුනේ විපක්ෂයේ මන්ත්‍රීවරුන්ට නන් නෙවෙයි. 4ක් නෙවෙයි ලක්ෂ 4000ක් හම්බුණා දින 52 ආණ්ඩු වෙන්න කලින්. ලක්ෂ 4000ක් හම්බුණා, ලක්ෂ 2000ක් පඩිය හම්බෙනකොට තව ලක්ෂ 2ක් හම්බුණා දීමනා වශයෙන්. ඔය දින 52 ආණ්ඩුවේ මොනවද උනේ කියලා ඇහුවොත් මෙතුමල්ලට කියන්න කැමති ඔය 58ක් ලක්ෂ 2 ගානේ ලක්ෂ 4000 ගානේ පඩිගත් එක නැවතුනේ දින 52 ආණ්ඩුවේ. හැබැයි විපක්ෂයේ මන්ත්‍රීවරුන්ට දුන්නේ නැහැ. ජනාධිපතිතුමාට ඒක කියන්න අමතක වුණා. මේ ආණ්ඩු පක්ෂයට තමයි ලක්ෂ 4000 ගානේ දුන්නේ. ඒකම තමයි ওই නැවතවතාවක් යෝජනාව ගෙනාවේ ලක්ෂ 2 ගානේ වැඩි කරන්න කියලා. ඒ නිසා මම ඉල්ලා සිටිනවා ජනාධිපතිතුමාගෙන් මේක ආණ්ඩුවට දීප එක. විපක්ෂයට දීප එකක් නෙවෙයි. හැබැයි ഇതുමල්ල නැවත ගන්නත් උත්සාහ කරනවා. අපි ඉල්ලීමක් කරනවා මේ රටේ බදුබර දෙගුණ කරලා ට්‍රිලියනේ තිබ්බ එක ට්‍රිලියන දෙකට කරලා මේ සියලුම දේවල් වැඩි කරගෙන മന്ത്രിවරුන්ගේ පඩි වැඩි කරගන්න නැතුව ජනතා සේවයට කැප වෙන්න කියලා ඉල්ලා සිටිනවා. ස්තුතියි.
දී ඊළඟට තරංග බාරසූරිය මන්ත්‍රීතුමා ඔබතුමාට විනාඩි 5.
මුලසඩ මන්ත්‍රීතුමනි විනාඩි මම කියන්නේ 10යිවත් දෙන්න මොකද කවුරු පාර්ලිමේන්තුවේ නැහැ. මම විතරයි කතා කරන්නේ. ඒ නිසා මම ඉල්ලා සිටිනවා අඩුම ගානේ විනාඩි 10ක්වත් දෙන්න කියලා.
අත කතා කරන්න පටන් ගන්න.
බොහොම ස්තුතියි. ගරු මුලසර අඩු මන්ත්‍රීතුමනි, ඇත්ත වශයෙන්ම මේ ආණ්ඩු පක්ෂයේ එකම മന്ത്രി කෙනෙක්වත් නැහැ. ඉතින් අපි හරි කනගාටු වෙනවා. මෙවැනි මම හිතන්නේ ගෙදරවත් අපි ගිහිල්ලා මේ තනියම කතා කරන්නේ නැහැ. ඉතින් පාර්ලිමේන්තුවකදී මේ ආණ්ඩු පක්ෂයේ එකම മന്ത്രി කෙනෙක්වත් නැතුව කතා කරන එක ගැන පිළිබඳව අපි මෙතනදී කනගාටු වෙනවා. ඒ වගේම මම හිතන්නේ අද තිබෙන විවාදයට සහභාගී වෙන්න ඉස්සෙල්ලා කරු මූලාශ්‍ර අඩු මන්ත්‍රීතුමනි මාරුෆ් මන්ත්‍රීතුමා තුමාගේ කතාවට මංහිතන්නේ අපි යම් කිසි විදිහකට පිළිතුරක් දෙන්න අවශ්‍යතාවයක් තිබෙනවා. ඉතින් මංහිතන් මෙතනදී විශේෂයෙන්ම මාරුෆ් මන්ත්‍රීතුමා මේ මුස්ලිම් මන්දවාදය ගැන කතා කරලා කිව්වා. විශේෂයෙන්ම තුමාගේ පක්ෂ නායකතුමාව ඒ චෝදනා ඉවත් කරන්න එපා කියලා. ඉතින් අපි මෙතනදී මාරුෆ් මන්ත්‍රීතුමාටත් ඒ වගේම ශ්‍රී ලංකා මුස්ලිම් කොංග්‍රස්කේ ඉන්න අනික් මන්ත්‍රීවරුන්ටත් කියන්නේ අපි මේ කාටවත් චෝදනා කරන්නේ නැහැ. මේ අප්‍රේල් 21 වෙනිදා වෙච්ච සිද්ධිය ගැන පරීක්ෂණයක් කරන්න, හොඳ පරීක්ෂණයක් කරන්න මේ තේරුම්කාර අපේ පාර්ලිමේන්තුවේ තියෙන තේරුම්කාරක සභාව වගේ දෙයක් නෙවෙයි, ස්වාධීන පරීක්ෂණයක් කරලා මේක ඒ වරදකාරයන්ව නීතියට ගේන්න කියන එක විතරයි අපි මෙතනදී කියන්නේ. නැතුව මේක දිගටම අපිට අරගෙන යන්න අපේ අවශ්‍යතාවයක් නැහැ. ඒ වගේම මම හිතන්නේ මෙතනදී නලින්ද බණ්ඩාර මන්ත්‍රීතුමත් අපේ සමාවෙන නලින්ද ජාතිස මන්ත්‍රීතුමත් ජනතා විමුක්ති පෙරමුණෙත් එතුමත් හොඳ කතාවක් පැහැදිලි කරා. ඒ කතාවේදී විශේෂයෙන්ම එතුමා කිව්වා කොහොමද ඒ අපනායනය ඒ ලංකාවත් එක්ක අනික් රටවල් ලංකාවත් එක්ක සංසන්දනය කරනකොට කොහොමද ඒ රටවල් වල අපනායනය වැඩි වෙලා තිබෙන්නේ කියලා. එතුමා කිව්වා ඒ සිංගප්පූරුවේ 412ක් ඇමරිකාන් ඩොලර් බිලියන 412යි, එතකොට ඒ වගේම තායිලන්තයේ 200 බිලියන 270 ගානක්, ඒ වගේම වියට්නාමයේ 8 බිලියන 300 ගානක් වගේ ප්‍රමාණයක් අපනායනය කරනවා. ලංකාවේ තාම බිලියන 11යි අපනායනය කරන්නේ. 1994 මගේ මතකයේ අනුව ගරු මූලසින රොඩ මන්ත්‍රීතුමනි අපි අපනායනය කරනකොට වියට්නාමයේ ලංකාවේ රටවල් දෙකේම අපනායනය කරපු ප්‍රමාණය බිලියන 2.4යි. නමුත් අද වියට්නාමයේ බිලියන 300ක් වගේ ප්‍රමාණයක් අපනයන කරනවා. හැබැයි අපි මෙතනින් තේරුම් ගන්න ඕන කාරණාවක් තියෙනවා. මේ අපනයන කරන්නේ වියට්නාමයේ මොකද්ද? මේ ප්‍රතිඅපනයන නැතුව වෙන අපනයනයක් නැහැ. ඉතින් ඒ නිසා මම හිතන්නේ විශේෂයෙන් අපි මෙතනදී අපි පැහැදිලි කරන්න ඕනේ අපි අපනයනය වර්ධනය කරන්න අවශ්‍යතාවයක් තියෙනවා නම් ප්‍රතිඅපනයනයත් අනිවාර්යයෙන්ම දිනු කරන්න උවමනාවක් තිබෙනවා. මොකද අද ලෝකයේ යම් කිසි විදිහකට වෙනස් වීමක් වෙලා තිබෙනවා. අද අපනයනය මූලිකව වැදිලා තිබෙන්නේ අර සප්ලයි චේන් මැනේජ්මන්ට් කියන ඒ සංකල්පයත් එක්ක. අද Apple phone එකක් ගත්තොත් එහෙම Apple phone එක රටක නෙමෙයි නිෂ්පාදනය කරන්නේ. ඒ Apple phone එකේ මම හිතන්නේ රටවල් 30 40ක තමයි නිෂ්පාදනය කරලා එක රටක තමයි ඒක හදන්නේ. ඉතින් මං හිතන්නේ අනික් දේවල් දිහා බැලුවොත් එහෙම ඒ එක එක රටවල් වල එක එක කොටස් නිෂ්පාදනය කරලා එක රටක එක ඇසම්බල් කරන එකක් තමයි අපි දකින්නේ. ඉතින් ඒ නිසා අනිවාර්යයෙන්ම අපි මේ සප්ලයි චේන් මැනේජ්මන්ට් එකට අනිවාර්යයෙන්ම අපි ඇතුල් වෙන්න අවශ්‍යතාවයක් තිබෙනවා. එහෙම නැත්නම් අපේ අපනයන දිනු කරගන්න බැරි වෙනවා. ඒ වගේම මං හිතන්නේ විශේෂයෙන්ම ගරු මූලස්සල අරුඩ මන්ත්‍රීතුමනි මේ අපේ සරත් අමුණුගම මන්ත්‍රීතුමා පැහැදිලි කරලා දුන්නා අපි මේ අපනයනය කරනකොට විශේෂයෙන්ම අපි මේ කෘෂිකර්මයත් එක්කම අපි අපනයනය දිනු කරන්න බෑ කියලා. ඉතින් ඒක ඇත්ත. මමත් ඒක පිළිගන්නවා. විශේෂයෙන්ම අපි තාක්ෂණයත් එක්ක අපි අපනයනයට යන්න අවශ්‍යතාවයක් තිබෙනවා. මේ අපනයනය දිනු වෙච්ච රටවල් දිහා බැලුවොත් එහෙම අපි බැලුවොත් එහෙනම් ප්‍රතිශතයක් හැටියට ඒ තාක්ෂණයත් එක්ක යන අපනයනය ඒ සම්පූර්ණ අපනයනය එහෙම නැත්නම් අර tech exports as a percentage of manufacturing exports අපි දිහා බැලුවොත් එහෙම දැන් සිංගප්පූරුව වගේ රටක 49%ක් 50%ක් වගේ ප්‍රමාණයක් ඒ තාක්ෂණයත් එක්ක තියෙන අපනයනය තමයි මේ manufacturing goods වල තිබෙන්නේ. ඒ වගේ මැලේසියාවේ 128ක් වගේ තිබෙනවා. චීනයේ 124ක් වගේ තිබෙනවා. ඒකෝ ඒ ඇමරිකාව, නෝර්වේ 120ක් වගේ තිබෙනවා. හැබැයි ලංකාවේ බැලුවොත් එහෙම 101යි තිබෙන්නේ. ඉතින් ඒ නිසා අනිවාර්යයෙන්ම අපි මේ තාක්ෂණය ගෙනල්ලා ඒ අපනයනය වර්ධනය කරගන්න අවශ්‍යතාවයක් තිබෙනවා කියන එක තමයි මම විශ්වාස කරන්නේ. ඒ වගේම අනික් කාරණාව තමයි දැන් ඔය වියට්නාමය ගැන කතා කරා, කැම්බෝඩියාව ගැන කතා කරා. ඒ රටවල් වල අපනයනය වැඩි කරලා තිබෙන්නේ කොහොමද කියලා බැලුවොත් එහෙම අපිට පැහැදිලිව කියන්න පුළුවන් ඒ FDI නැත්තම් එහෙම නැත්තම් අර ජාත්‍යන්තර ආයෝජනත් එක්ක තමයි අපනයනය වැඩි වෙලා තිබෙන්නේ. එතකොට ඒ අනිවාර්යයෙන්ම ලංකාවේ අපනයනය වැඩි කර ගන්න නම් අපි ජාත්‍යන්තර ආයෝජනත් අපි වැඩි කරන්න උවමනාවක් තිබෙනවා. හැබැයි ජාත්‍යන්තර ආයෝජන වැඩි කරන්න නම් ඒ කාරණා දෙකක් තුනක් තිබෙනවා. මූලික කාරණාව තමයි දේශපාලන ස්ථාවරත්වය. ඒ දේශපාලන ආයෝජක වෙන්න නම් අනිවාර්යයෙන්ම රටේ දේශපාලන ස්ථාවරත්වයක් තිබෙන්න ඕනේ. හැබැයි මේ යහපාලන ආණ්ඩුවේ අර ගොනයි මීමගේ ආණ්ඩුව කියලා කියනවා. ඉතින් ඒ නිසා ඒ වගේ ආණ්ඩුවකදී අපි ඒ දේශපාලන ස්ථාවරත්වයක් අපි දැක්කේ නැහැ. ඒ වගේම අනික් කාරණාව තමයි අනිකාරණ තමයි මේ මොකක් හරි ආයෝජකයෙක් ලංකාවේ ලංකාව වගේ රටකට ආවොත් එහෙම ඒ බිස්නස් කරන්ඩ ඒ අපි පසුබිමක් ලෑස්ති කරලා දෙන්න ඕනේ. නැත්තම් ease of doing business කියන එක. දැන් අපි දන්නවා කරු මූලාසන අරුඩු මන්ත්‍රීතුමනි මේ ease of doing business ඒ index එක 2020 14 එක්ක සංසන්දනය කරනකොට අපේ පසුබෑමක් තිබෙනවා. ඉතින් ඒ විතරක් නෙමෙයි corruption perception නැත්තම් ඒ දූෂණය පිළිබඳව තිබෙන ඒ index එකක් දිහා බැලුවොත් එහෙම 2014 එක්ක අද සංසන්දනය කරලා බැලුවොත් එහෙම මේක පසුබෑමක් තිබෙනවා. ඉතින් මම හිතන්නේ මේ වගේ ඒ පසුබෑමක් තියෙනකොට ආයෝජකයෝ එයිද කියන එක මෙතනදී මූලික ප්‍රශ්නයක් තිබෙනවා. ඒ වගේම ගරු මූලස්සන අරුඩ මන්ත්‍රීතුමනි විශේෂයෙන්ම අපි තාක්ෂණයේ අංශයේ අපි දිනු කරන්න උවමනාවක් තිබෙනවා. අද පත්තරේ මම හිතන්නේ අද ඩේලි මිරර් පත්තරේද කොයිද ආටිකල් එකක් දාලා තිබෙනවා. ඒකෙන් කියලා තිබෙන්නේ විශේෂයෙන් මේ තාක්ෂණ අංශයේ රැකියා 12,000ක වගේ පුරප්පාඩු තිබෙනවා කියලා. ඉතින් රැකියා 12 දැන් අපි දන්නවා මීට අවුරුදු 5කට 10කට ඉස්සෙල්ලා ලංකාවේ මේ තොරතුරු තාක්ෂණ අංශයෙන් අපනයනය කරේ ඇමරිකානු ඩොලර් මිලියන 100යි. අද මිලියන 1000ක් වගේ ප්‍රමාණයක් අපනයනය කරනවා. හැබැයි අද 12,000ක් වගේ ප්‍රමාණයක් අද පුරප්පාඩු තිබෙනවා. ඉතින් ඒ නිසා විශේෂයෙන්ම රජය යම් කිසි සැලැස්මක් දාලා ඒ තොරතුරු තාක්ෂණ අංශයට යෙදලා ඉන්න ප්‍රමාණය වැඩි කරන්න උවමනාවක් තිබෙනවා. ඒ වගේම ගරු මූලාසන අරුඩ මන්ත්‍රීතුමනි විශේෂයෙන්ම අපේ අනික් කොයි මිනරල්ස් නැත්තම් ඒ ස්වභාවික සම්පත් තිබෙනවා ඒව ගැන අපි වැඩි අවධානයක් යොමු කරලා නැහැ. විශේෂයෙන්ම අපි දන්නවා අපිට අපේ ලංකාවේ ටයිටේනියම් තිබෙනවා. ඒ වගේ ලෝකේ තියෙන හොඳම ග්‍රැෆයිට් මේ ජාතියක් ලංකාවේ තිබෙන්නේ. ඒ ග්‍රැෆයිට් වලින් ග්‍රැෆීන් කියලා දැන් ඒ ග්‍රැෆීන් නිෂ්පාදනය කරනවා. ග්‍රැෆීන් තමයි පාවිච්චි කරන්නේ මොකක් ඔය හුඟක් වලට ඉලෙක්ට්‍රික් කාර් වල බැටරි හදන්න. අද ග්‍රැෆීන් කිලෝ එක මිල ඩොලර් ඇමරිකානු ඩොලර් 10,000ක් විතර වෙනවා. හැබැයි ග්‍රැෆයිට් කිලෝ එකක් ඇමරිකානු ඩොලර් 3කට යන්නේ. 3කට නැත්නම් 4කට තමයි යන්නේ. ඉතින් ඒ නිසා මේ තාක්ෂණය ගැනලා අපි මේ ග්‍රැෆයිට් ග්‍රැෆීන් වලට පරිවර්තනය කළා අපි පිටරට ඇදුවත් මේකෙන් විශාල මුදල් ප්‍රමාණයක් අපිට හොයා ගන්න පුළුවන්. ඒ වගේම තමයි ටයිටේනියම් වගේ දේවල් අපිට ලංකාවේ නිෂ්පාදනය කරන්න පුළුවන් කියලා මම විශ්වාස කරනවා. ඉතින් මෙව්වා කරන්න මේ රජයේ විශාල උනන්දුවක් දක්වලා නැහැ. ඒ වගේම මේකට මූලික හේතුව අපි නම් දකින්නේ මේ රජයට විශාල සැලැස්මක් නැති නිසා. දැන් අගමැතිතුමා බලයට පත් වුණාන් පස්සේ මොකද්ද අගමැතිතුමා කිව්වේ කරනවා කියලා මෙගා පොලිස් එකක් හදලා ඊන් පස්සේ කුෂිකර්මයේ සම්පූර්ණයෙන්ම නැත්තර නැති කරලා ඒ ඊන් පස්සේ අපේ කෑගල්ල වගේ ඔය ප්‍රදේශින් ඔලින තරුණයන්ව මේ මෙගා පොලිස් එකට ගෙනල්ලා එතකොට පිටරටින් ඒ ෆැක්ටරිස් ගෙනල්ලා ඒ ෆැක්ටරිස් හරහා ඊන් පස්සේ නිෂ්පාදන ආර්ථිකයක් ගේන්න. හැබැයි මෙතනදී අප්සෙට් ගියේ මොකද ඒ සංකල්පයේ තිබුණට ඒ කවුරුත් ආයෝජකයෝ ලංකාවට ආවේ නැහැ. ඉතින් අන්න එතනින් තමයි මේ සැලැස්ම හරියෙ නැත්තේ. හැබැයි මේ සැලැස්මම ලංකාවට ගැළපෙන සැලැස්මක්ද කියන එකත් අපි මෙතනදී ප්‍රශ්න කරන්න ඕනේ. අද ප්‍රතිඅපනයනය කරලා කරනවා කියලා මෙතනදී මූලික කරලා තිබෙන්නේ ගම්බරිස් ගොවියටයි ඒ වගේ කට්ටියට යම්කිසි පහරක් ගාලා තිබෙනවා. අද අපේ දීවි චානක මන්ත්‍රීතුමා පැවසු වන්දමනම මෙමෙ ගැසට් එක දිහා බැලුවත් මේ ගැසට් එකේ තිබෙන්නේ මොකද්ද? මේකෙන් සෙස් බද්දක් ඉවත් කරනවා. ලංකාවට ඇපල් ගේන එකේ සෙස් බද්ද ඉවත් කරනවා. එතකොට ලංකාවට දොඩම් ගේන එකේ සෙස් බද්ද ඉවත් කරනවා. එතකොට මොකද්ද වෙන්නේ අපේ සම්ප්‍රදාය තිබෙන මේ පළතුරු වලට? පැපල් ගෙඩිය පැපල් නිෂ්පාදනය කරන එකනට මොකද්ද වෙන්නේ? අපි මං හිතන්නේ මෙව්වට මීට වඩා බුද්ධිමත් තීන්දු ගන්න අවස්ථාවක් තිබෙනවා. දැන් සාමාන්‍යයෙන් නෙල්ලි ගෙඩියක ගරු මූලාසන අරුඩු මන්ත්‍රීතුමනි ඒ දොඩම් ගෙඩියක් ගෙඩි දෙක තිබෙන ඒ විටමින් සී තියනවලු. එතකොට ඇයි අපි අපේ ලංකාවේ වැවෙන මේ පළතුරු කන්න අපි උනන්දු කරන්නේ නැත්තේ? අපි සෙස් බද්ද අඩු කරලා ලංකාවට ඇපල් ගෙනල්ලා මේ ආර්ථිකය ගොඩ ගන්න පුළුවන්ද කියන එක අපි මේ අවස්ථාවේදී ප්‍රශ්න කරන්න වෙනවා. ඉතින් ඒ නිසා මං හිතන්නේ ගරු මූලාසන අරුඩු මන්ත්‍රීතුමනි මෙතනදී අවශ්‍ය වන්නේ මොකක් හරි ඒ අපනයන ප්‍රතිපත්තිය. අපි මොන ශ්‍රේෂ්ඨ වලටද අපි අපනයනේ යෙදලා ඉන්න ඕනේ කියන එක මම විශේෂයෙන්ම විශ්වාස කරනවා. විශේෂයෙන්ම තාක්ෂණ තොරතුරු තාක්ෂණ අංශයෙන් අපි අපනයනේ ඒ 1 බිලියන් නෙමෙයි ඒක 10 බිලියන් ඉන්ඩස්ට්‍රියක් ලෙසෙම කරා ගන්න පුළුවන් වෙනවා. ඉතින් ඒක කරන්න අපිට ඒ සැලසුම් මුකුත් ඒ වගේ මේ දේශපාලන ඒ ශක්තියකුත් තිබෙන්න ඕනේ. අද මෙම ආණ්ඩුව කෙරේ විශේෂයෙන්ම ව්‍යාපාරංශයේ ඉන්න කට්ටිය ඒ විශාල විශ්වාසයක් නැහැ. ඉතින් මම හිතන්නේ මේ රට ගොඩ ගන්න නම් අප අද කරන්න තිබෙන්නේ පුළුවන් තරම් ඉක්මනටම මැතිවරණයකට ගිහිල්ලා ඊපස්සේ අලුත් ආණ්ඩුවක් හදලා ඊපස්සේ විශේෂයෙන්ම ඒ බිස්නස් කරන කට්ටියට කෙරෙහි යම් කිසි විශ්වාසයක් ඇති කරන්න අවශ්‍යතාවයක් තිබෙනවා. ඒ වගේම අවසාන වශයෙන් ගරු මූලාසන අඩු මන්ත්‍රීතුමනි, මම හිතන්නේ අතිගරු ජනාධිපති මෛත්‍රීපාල සිරිසේන ජනාධිපතිතුමාත් කියලා තියෙනවා මේ පාර්ලිමේන්තු මන්ත්‍රීවරුන්ට ලක්ෂ 4ක්ද මොකද්ද පඩියක් හම්බ වෙනවා කියලා. මන්නම් ජීවිතේරේම පඩියක් හම්බ
වෙනවා. තව විනාඩියක් තියෙනවා.
හරි. ස්තුති කරු මූලාසන අඩු මන්ත්‍රීතුමනි. මෙතනදී පැහැදිලිව කියන්න ඕනේ අපිට ලක්ෂ 4ක පඩියක් හම්බෙලන්නේ නැහැ. කවදාකවත් හම්බෙලන්නේ නැහැ. ඒ වගේම මම විශ්වාස කරනවා ආණ්ඩු පක්ෂයේ ඉන්න මන්ත්‍රීවරුන්ට ඒ සමහර ලාට ලක්ෂ දෙකක් අතිරේකව දුන්නා අර නොවැම්බර් මාසේ වෙනකම් දුකෝයද. ඉතින් ඒක ඉතින් ඒ නිසා මම හිතන්නේ අධිකරු ජනාධිපතිතුමා මේක පැහැදිලි කරොත් හොඳයි. නැත්නම් අර රංජන රාමනායක මහත්මයා කියනවා වගේ මේ පාර්ලිමේන්තුවේ ඉන්න සියලු දෙනාම කුඩු ගහනවා වගේ ඒ චෝදනාවක් මම හිතන හැම එක්කෙනාටම පොදු වේ වැදෙනවා. ඒ හින්දා මේක පොඩ්ඩක් පැහැදිලි කරොත් ඒක හොඳයි කියලා මම විශ්වාස කරනවා. ඒ වගේම මට කාලය දීපේක පිළිබඳව මම ස්තුති කරමින් මම ඉහිර වෙනවා.
ස්තුතියි. Adjournment of the House, seat.
Pass the motion.
Pass the motion. Item number one, Sabha, House agree?
Aye.
Item number two, House
aye.
Agree?
Aye.
House number three, aye. House agree?
Adjournment of the House.
Adjournment of the House.
Sabha Vittmani, Sabha Heta Peravaru Dhaya Itihadakwa Kalta Bithwe Yojana Karu.